కథానాయకర విసిన్ కరుణరామ నివేదన గరు పార్లమెంటు మంత్రివరు నితిన్ వాచిక పిరితురు అపేక్షావిన్ అసన్ లభన ప్రశ్న వడా తిజిమత్ క్రమానుకూల ఇదిపత్ కిరీమట హెక్వను వాస్ సకస్కన లదువ దిదాస్ విసి పహాయ్ నవంబర్ 18 దిన పేవతి పార్లమెంటు కటతు బృంద కారక సభ విసిన్ అనుమతి కలద మార్గ ఉపదేశ బాసత్రేన్ గరు మంత్రులుంగి దెనగిరి సందా సభా మేసి మత తబా ఎతి భావ మిమ గరు సభాట దెనదీమిట కెమెతిమి ఏ అనువ మింగ్ ఇదిరిట వాచిక పిరితురు అపేక్షాకరం లభన ప్రశ్న ఇదిపత్ కిరీమిది మేము మార్గోపదేశవలట అనుకూల కట్టుకరణమైన కారణకు ఇలా సిటీ లిపిలేఖనాది పిలిగన్వీమ తరు అగ్రామాత్యతుమీ సహా అధ్యాపన ఉసస్ అధ్యాపన సహా వృత్తి అధ్యాపన అమాత్యతుమీ
Honorable Speaker, I present the regulations made by the Minister of Finance, Planning and Economic Development under Section 20, read with Sections 4.1 and 14 of the Imports and Exports Control Act No. 1 of 1969 as amended by Acts No. 48 of 1985 and No. 28 of 1987 and published in the Gazette Extraordinary No. 2459/46 of 24th October 2025. I move that these regulations be referred to the Committee on Public Finance.
గారు కృష్ణకర్మ పసంపత్సా ఇదం వారి మార్గ అమాత్యతుమా
ప్రగతానాయకతుమని 2022-23 సహ 2023-24 వర్ష సందహా సీమ సహిత లంకా పోహర సమాగమే వార్షిక వార్తావ సహా 2024 వర్షే సందహా ఇంజనీరుమయ కార్యాన్ని పిలిబంద మధ్య ఉపదేశ కార్యాంశే వార్షిక వార్తా ఇదిపత్ కరమి మే వార్తా పరిసరే కృషికర్మే సహ సంపత్ తిరసారత్వే పిలిబంద ఆంశిక అధీక్షణ కార్య సభావితి ఉపకులితేమ వివేచనా కరమి
గరు రాజ్య పరిపాలన పలాత్ సభా సహ పలాత్ పాలన అమాత్యతుమా
గరు కథానాయకతుమని రజే గినుం పిలిబంద కారక సభా విసిన్ పార్లమెంటోట ఇదిరిపత్ కనలది వార్తావే ఊ పలాత్ సభావ సంబంధ కరుణు పిలిబందవ పార్లమెంటు ఇస్థావర నియోగ 119/4 ప్రకారవ నిరీక్షణ సహ గణులెబు క్రియామార్గ పిలిబంద వార్తావ మమ ఇదిరిపత్ కరమి మేమ వార్తావ రజే గినుం పిలిబంద కారక సభావేత యొమ్ము కల యుతియై మమ యోజన కరమి
గరు వరాయ సహ సివిల్ గోన్ సేవా అమాత్యతుమా
కథానాయకతుమని 2024 వర్షే సందహా జయ కంటైనర్ టెర్మినల్స్ లిమిటెడ్ సి వార్షిక వార్తావ మమ ఇదిరిపత్ కరమి మేము వార్తావ ఎత్తర పహస్కం సహా ఉపాయ మార్గ సంవర్ధన పిలిబంద ఆంశిక అధీక్షణ కారక సభావేత యొమ్ముకల యుతియై మమ యోజన కరమి
మహాజన పెస్సం పిలిగన్వీమ గరు పార్లమెంటు మంత్రి నిహాల్ గలప్పత్తి మహతా పెస్సం తునాయి గరు పార్లమెంటు మంత్రి నీతిజ్ఞ యూపీ అభయ విక్రమ్ మహతా పెస్సం దికాయి
Honorable Speaker, I present a petition received from Mr. A.M.H.K. Alagiyavannov, number 16, Baduatta Narangaspitiya, Kirindivela, and a petition received from Mr. W.P. Vijita Pereraov, number 17/3, First Lane, Lakshapatiyam Road, Ravatavatta, Morattuwa.
పెత్సం మహాజన పెత్సం పిలిబంద కారక సభావట ఎముకరును లెబే వాచిక పిలుతురు అపేక్షా కరణ ప్రశ్న ప్రశ్నాంక ఏక గరు వైద్య పద్మనాథన్ సత్యలింగం మహత విరంద వాణిజ్య ఆహార సురక్షిత సహా సంపకార సంవర్ధ అమాత్యమాగి అసీమట
ఆస్కింగ్ ద క్వశ్చన్
మంత్రిత్మా గరు నియోజ్య అమాత్యమా
గరు కథానాయకతుమణి అపే మంత్రిత్వమా అన్న ప్రశ్నే ఆ దేకత్ ఓ ఆ తున 2025/9 దిన వౌనియావ విశేష ఆర్థిక మధ్యస్థాన వివృత కరేత ఆయన్న ఆయన్న ఏక దేక దేకటమ 2025/9 దిన వౌనియావ విశేష ఆర్థిక మధ్యస్థాన వివృత కరేత ఆయన్న తున మేమ ఆర్థిక మధ్యస్థానే మధ్యస్థానే వ్యాపార పరిసరే లబాదీమ పిలిబందవ అంక ఆమాప 21.556 ඇලෛරක් 323 ඇලෛරක් 18 හා 202 2021 4/5 වෙනි දිනදී අමාත්‍ය මණ්ඩල තීරණ අනුව වවුනියාව තොග වෙළඳ පොළෙහි තොග වෙළඳාම් කරන ලද සුදුසුකම් සපුරා ඇති තොග වෙළඳුන් සඳහා කඩකාමර 35ක් ලබා දී ඇත ඉතිරි කඩකාමර ප්‍රදේශයේ ගොවි සංවිධානය සඳහා දිශ්‍යක්‍ය තුළ අයදම්කරුවන්ට ප්‍රමුඛත්වය දෙමින් ලබා දීමටත් සම්පකාර තොගවල සංස්ථාවේ සභාපතිගේ ඉල්ලීම් පරිදි තොග එක්රස් කිරීම හා අලෙවි කිරීමේ මධ්‍යස්ථානයක් ස්ථාපිත කිරීම සඳහා කඩකාමර දෙකක් ලංකා සතස ආයතනයට ලබා දීමට බලාපොරොත්තු වේ. ආයන්න හතර ලබා දී ඇත. ඇයන්න අදාළ නොවේ.
ගරු මන්ත්‍රීතුමා
நன்றி. என்னுடைய கேள்விகளுக்குரிய பதிலை நீங்கள் தந்ததற்கு. என்னுடைய முதலாவது கேள்வி, இந்த கேள்வியில் ஒரு பிரேரணை. உண்மையாக கடந்த விவசாய ஆலோசனை அமைச்சு மட்ட ஆலோசனை குழு கூட்டத்திலே எங்களுடைய கௌரவ பிரதியமைச்சர் உபாலி சமரசிங் அவர்களும் அதில் இருந்திருந்தார். நாங்கள் விவசாய அமைச்சரிடம் ஒரு விண்ணப்பத்தை செய்திருந்தேன். இந்த மத்திய நிலையத்துக்கு வருகின்ற மரக்கறிகளில் ஒரு நாளைக்கு 5000 கிலோகிராமுக்கு மேற்பட்ட மரக்கறி அங்கே பாதுகாக்கிற வசதிகள் இல்லாதபடியாக வீணாக போகிறது. ஆனபடியினால இந்த வருட ஒதுக்கீட்டில் அந்த மத்திய நிலையத்துக்கு குளிரூட்டி அறையை அந்த மரக்கறியை பாதுகாப்பாக வைக்கிறதுக்கு கேட்டிருந்தேன். அமைச்சரோட எங்களோட பிரதி அமைச்சரோட பேசிய செய்யலாம் என்று சொன்னார்கள். அதை செய்வீர்களான்றதோட இந்த கோஆபரேட்டிவ் சம்பந்தமாக இதே மத்திய நிலையம் சம்பந்தமான நிர்வாகம் இப்போது அரசாங்க அதிபரின் கீழே இருக்கிறது. அதை தொடர்ந்து அப்படியே கொண்டு போறது அங்கே உள்ளவர்களுக்கு பிரயோசனமாக இருக்கும்னு நினைக்கிறேன். அத்தோடு எங்களுடைய கோஆபரேட்டிவ் செக்டருக்கு கீழே வார பூந்தோட்டத்திலே இருக்கிறது. தான் கேள்வி என்னுடையது. அந்த ஒரு கோஆபரேட்டிவ் ட்ரைனிங் ஸ்கூல் ஒன்று பூந்தோட்டத்தில் இருக்கிறது. 2009 ஆண்டில் இருந்து அந்த கோஆபரேட்டிவ் ட்ரைனிங் ஸ்கூல் இந்த போதைவஸ்தால பாதிக்கப்பட்டவர்களை புனர்வாழ்வு அளிக்கின்ற நிலையமாக செயற்படுகிறது. ஆனபடியினால தயவு செய்து பூரசங்குளத்திலே நான் மாகாண சுகாதார அமைச்சராக இருந்தபோது ஸ்தாபிக்கப்பட்ட புனர்வாழ்வு வைத்திய நிலையம் பூரசங்குளம் வைத்தியசாலையில் இருக்கிறது. இந்த நீங்கள் இப்போது பாவிக்கிற அந்த தேவைக்காக அதை பயன்படுத்தலாம். ஆகவே நீங்கள் எப்போது இந்த பொருளாதார இந்த கோஆபரேட்டிவ்க்கு சொந்தமான கோஆபரேட்டிவ் அமைச்சுக்கு சொந்தமான கோஆபரேட்டிவ் ட்ரைனிங் ஸ்கூல்ல இருந்து அவர்களை வெளியேற்றி பொருத்தமான இடத்துக்கு கொண்டு செல்வீர்கள் என்றது முதலாவது கேள்வி.
ඇත්තටම අපි මේ ආර්ථික මධ්‍යස්ථානය ආරම්භ කරලා තියෙන්නේ දැනට අවුරුදු 7කට විතර කලින්. එතකොට ආර්ථික මධ්‍යස්ථානය ආරම්භ කරලා අවුරුදු 7ක් විතර ගත වෙලා තිබුණා. අවසන් කරාට පස්සෙත් විවෘත කරන්න නැතුව අපි ඒ නිසා පහුගිය සැප්තැම්බර් මාසයේ 23 සැප්තැම්බර් මාසයේ 3 වෙනිදා මේක විවෘත කළා. ඒ විවෘත කළාට පස්සේ අපි ඒක පවත්වාගෙන යනවා. එතුමගේ පැත්තෙන් අපි කල්පනා කරනවා මේ අවුරුද්දේ අපි අයවැයෙන් මිලියන 1000ක් වෙන් කරලා තියෙනවා සීතගාර හදන්න. අපිට පුළුවන් ද කියලා උත්සාහ කරනවා. මේ දැනට අපි ඉලක්ක කරගත්ත එකට අමතරව යම් තැනක් සීතගාරයක් හදන්න පුළුවන් ද කියලා ඔබතුමාගේ ප්‍රශ්නයෙන් අපි ඇත්තටම අපේ අරමුණ කෘෂි භෝග නිෂ්පාදන මිලදී ගත්තට පස්සේ ඒවා විනාශ වීම වළක්වාගෙන වෙනුවෙන් සීතගාර ගොඩනැගුවේ නැත්තම් ඒවා පවත්වාගෙන යන්න බෑ. ඒ නිසා අපේ අරමුණක් තියෙනවා සීතගාර ගොඩනගන්න. මේ අවුරුද්දේ මිලියන 1000ක් වෙන් කරලා තියෙනවා. ඊට අමතරව ඔබතුමා අහන ප්‍රශ්නේ සම්පකාරයකට අදාළ පුහුණු මධ්‍යස්ථානයක් සම්බන්ධයෙන් අපි දැනටමත් අපි දන්නවා පහුගිය කාලේ සමහර ගොඩනැගිලි හදලා තිනවා. හදපු ගොඩනැගිලි සමහර විට මේ ගොඩනැගිලි හදපු අරමුණ වෙනුවෙන් පාවිච්චි වෙලා නැහැ. සමහර ඒවා හදලා අත්හැරලා තිනවා. මම හිතන්නේ ඔබතුමා කියන විදිහට ඒක පුනරුත්ථාපන මධ්‍යස්ථානයක් විදිහට තියෙන එක දිස්ත්‍රික් සංවර්ධන කමිටුවේ සභාපතියට අපේ උපාලි සමරසිංහ නියෝජ්‍ය අමාත්‍යතුමාත් මැදිහත් වෙලා එතුමා සම්පකාර අමාත්‍යවරයා නියෝජ්‍ය අමාත්‍යවරයා විදිහට මේක පවරාගෙන වෙනුවෙන් නැත්නම් සම්පකාර දෙපාර්තමේන්තුවට පවරාගෙන වෙනුවෙන් කටයුතු කරමින් තියෙන්නේ. ඒක ඉදිරියේදී ඔබතුමාගේ ඒ අපේක්ෂාවට බඳවා පවරා ගන්න.
ගරු මන්ත්‍රීතුමා
நன்றி. இரண்டாவது கேள்வி கௌரவ எதிர்கட்சி தலைவர் அவர்கள் கேட்பார்.
கரு பத்மநாயகத்துமா
அசன்மபுத்துமாகே பிரித்துரே சந்தான் உணா சீதாகார பகசுகம் ஏவகேம மே ஆர்த்திக மத்தியஸ்தான ஹரா கிரண கிரியாவளி தியர்த்த வசன்ம அப்படி பலாபுரத்துவென்னே கோயி ஜனதாவகே நிஷ்பாதன வல்ட நிசிமிலா හැබැයි පහුගිය කාලෙත් අද දවසෙත් ඇත්ත වශයෙන්ම මේ රජය අපොහොසත් වෙලා තිබෙනවා. බීලූණු ගොවියා, ලොකුලූණු, අර්ථපල්, වට්ටක්ක, තවත් බවභෝග රාශියක, ඒ වගේම වී බගාවට, වී නිෂ්පාදනයට නිශ්චිත මිලක් ලබා දෙන්න. මේ නිෂ්පාදන ක්‍රියාවලිය තුළ ඇත්ත වශයෙන්ම පටන්ගත්තු තැන ඉඳලම ගොවි අමාරුව වැටෙනවා. කලට වේලාවට පෝරවලට සල්ලි නොලැබීම තුළ. ඉතින් එක පැත්තකින් නිශ්චිත මිලක් ලැබෙන්නෙත් නැහැ. අලලූණු වට්ටක්ක තවත් බවභෝග ගොවින්ට, එවගේම වීවගාව කරන ගොවින්ට. අනෙක් පැත්තෙන් මේ අපි මේ කතා කරන මොහොතෙත් කන්නේ පටන් ගන්න තියෙන්නේ පෝරවලට සල්ලි නැහැ. මේ කොහොමද ඔබතුමාලා මේ ප්‍රශ්නෙට විසඳුම් ලබා දෙන්නේ? කරුණාකරලා මං ඉල්ලීමක් කරනවා, මේ නිෂ්පාදන චක්‍රයේ නිෂ්පාදන ක්‍රියාවලිය තුළ කලට වේලාවට පෝර සහනාධාරය ලබා දී පෝරණ සහනාධාර අරමුදල් ටික මේක මිනිසුන්ගේ අතට යන්නට ඕන. මේ ගිය කන්නේත් බොහෝ දෙනෙකුට ලැබුණේ වගා කටයුතු අවසන් කරයින් පස්සේ. ඒ වගේම මේ නිශ්චිත මිලක් ලබා දෙන වැඩපිළිවෙල මේ ඊට වැඩිය නිවැරදි ආකාරයට ක්‍රියාත්මක කරන්නට ඕන. රජයට ඒක කරන්න හැකියාවක් නැහැයි කියන එක අද අපි මේ ව්‍යවස්ථාදායක තුල නෙවෙයි කියන්නේ. අපි මෙතන කියනවා මේ මහපාරේ ඉන්න ගොවි ජනතාව, මහපොළොට පය ගහලා ඉන්න ගොවි ජනතාවයි කියන්නේ. මේකට උත්තරයක් ලබා දෙන්න.
ගරු විපක්ෂනායකතුමා ප්‍රශ්නේ මේ අදාළ අහන ප්‍රශ්නෙට අදාළව තමයි ප්‍රශ්නේ අතුරු ප්‍රශ්නේ ඇසෙන්නේ. ගරු
විපක්ෂනායකතුමනි, ගරු කතානායකතුමනි, මම හිතන්නේ විපක්ෂනායකතුමා ඒ ප්‍රශ්නේ අහන විදිහෙම අපිට තේරෙනවා විපක්ෂනායකතුමා මේ රටේ ආණ්ඩු කරන ක්‍රියාවලිය ඇතුලේ අවුරුදු ගාණක් හිටපු කෙනෙක්. ඒතර මේ අවුරුදු ගාණක් හිටපු කෙනෙක් කෘෂිකර්මාන්තයේ පිළිබඳව අදහසක් තියෙන කෙනෙක්, හැබැයි ගොවිතැන් කරලා ගොවිය අමාරු වැටිච්ච වෙලාවක කිසිවක් නොකරපු කෙනෙක්. ගොවිය ඕන තරම් අමාරු වැටිලා තියෙනවා. අපි දන්නවා මේ අද නෙවෙයි ගරු කතානායකතුමනි, දඹුල්ලේ මේ ලොකු ලෝණ ගොවියා, නුවරඑළිය වැලිමඩ අල ගොවියා මීට කලින් අවුරුදු ගණන් පෝලිං වල උද්ඝෝෂණය කරපු කට්ටිය ඉන්නේ. ඒ නිසා ප්‍රශ්නේ විසඳලා තිබුණා නම් එහෙම එකක් නැහැ. එතකොට අපි දැන් මේ ප්‍රශ්නේ විසඳන්න මැදි අතලා තියෙනවා විශේෂයෙන් වීගවතෙන්. මෙතුමා දන්නේ නැති වුණා අපි ගිය කන් මේ පහුගිය මහකන්නේ වී නිෂ්පාදනයේ මිලදී ගත්ත රුපියල් 120ට. යල් කන්නේත් 120ට අපි ගත්තා. මෙතුමන්ලා කාලේ වහලා තිබෙච්ච සතොස සාකා ගබඩා ඔක්කොම වහලා තිබෙච්ච අපි අලුත් ඇරිය කරලා ගත්තා. අරගෙන මෙට්‍රික් ටොන් 150,000 විශාල ප්‍රමාණයක් අපි මිලදී ගත. දැන් ඒව කොටලා අපි සතොතර බෙදා හරින වැඩකුත් කරනවා. ගරු කතානායකතුමනි, එතුමා අහන ප්‍රශ්නට අපි මේ අවුරුද්දේ අපි අය ඇතුලේ සීතාගාර හදන වැඩේත්, මෙතුමන්ලා අර 2019 හදලා අත්තරලා වගේ තියෙන සීතාගාරය හදන වැඩේත් ඒ ඔක්කොම කරලා අපි ආර්ථික මධ්‍යස්ථාන හරහා මිලදී ගන්නව ගබඩා කරනවා. හැබැයි ප්‍රශ්නේ තියෙන්නේ මෙතුමන්ලා දන්නේ රටක ගොවිතැනෙන් ලැබෙන අස්වැන්න විධිමත් ප්‍රමිතියකින් තොරව මිලදී ගැනීම අපි කරන්නේ නැහැ. උදාහරණයක් විදිහට මේ දවස්වල ඔබතුමා උනත් දකින්න පුළුවන්කම තියෙයි, වෙළඳ පොලේ ලොකු ලුණු තියෙනවා. දඹුල්ලෙන් අපි මිලදී ගන්නවා. මිලදී ගන්න ලොකු ලුණු වෙළඳපට ඇවිල්ලා සති දෙකක් යන්න කලින් ගරු කතානායකතුමනි නරක් වෙලා තියෙනවා. ඒතකොට ප්‍රමිතියට හදන්න කියලා අපි දැනුම් දීලා තියෙනවා. ප්‍රමිතියට අනුව හදනවා මේ ජනවාරි මාසේ ඉඳලා අලා ගන්න මිලදී ගන්න පටන් ගන්නවා අපි. මේ මිලදී ගැනීම අපි කරනවා. ඒක නිශ්චිත මිලක් දෙනවා. මේ සැරෙත් අපිට ලොකු ලුණු වලට රුපියල් 90යි නිෂ්පාදන වීදම යන්නේ කියලා ගොවි කටයුතු පරිශනාතින් අපිට දීලා තියෙනවා. ඒ අනුව අපි 130ට පටන් ගත්ත මිලදී ගන්න දැන් 145ට ගන්නවා. හැබැයි 145ට ගන්න ප්‍රමිතියට අදාළව හදනේ තමයි ගන්න වෙන්නේ. ලබන අවුරුද්ද ඒක තාරත් වැඩි කළා. 150 දක්වා වැඩි කළා ගන්නවා. අපි මෙතුමන්ලට බැරි වෙච්ච බොහෝ දේවල් කරනවා. ඒ නිසා එතුමට අපි කියනවා මෙතුමන්ලා එළියේ පාරෙත් ඕන එකක් කරන්න, ඇතුලෙත් කරන්න. අපි මේ ගොවි ජනතාවගේ ප්‍රශ්න අඳුරන ආණ්ඩුවක් නිසා මේ ප්‍රශ්නේ අපි විසඳනවා. සීතාගාර හදලා ගබඩා හදලා විධිමත් විදිහට මිලදී ගැනීම කරලා අපි මේ වැඩේ අවසන් කරනවා.
ප්‍රශ්න අංක 2 ගරු සුරංග රත්නායක මහතා අග්‍රාමාත්‍යතුමිය සහ අධ්‍යාපන උසස් අධ්‍යාපන වෘත්තීය අධ්‍යාපන අමාත්‍යතුමිය ඇසීමට. ප්‍රශ්න අංක 3 ගරු මහාචාර්ය එල් එම් අබේවික්‍රම මහතා කෘෂිකර්ම පස්සම්පත් ඉඩම් සහ වාරිමාර්ග අමාත්‍යතුමාගේ ඇසීමට. ගරු තුරේ ඉරාස රවිකරන් මහතා සෞඛ්‍ය හා ජනමාධ්‍ය අමාත්‍යතුමාගෙන් ඇසීමට.
කෙළිවරයි කෝට්කන්රේනි.
ගරු අමාත්‍යතුමා,
ගරු කතානායකතුමනි, ඔබතුමාගේ ප්‍රශ්නේ A1 මුලතිව් මන්නාරම සහ වවුනියා දිස්ත්‍රික්කවල තිබෙන සිද්ධ වෛද්‍ය සේවා සපේන මධ්‍ය වෛද්‍ය මධ්‍යස්ථාන මොනවද කියන එක. වවුනියාව ආයුර්වේද මූලික රෝහල වවුනියාව, ග්‍රාමීය ආයුර්වේද රෝහල නැදුන්කණි, ග්‍රාමීය ආයුර්වේද රෝහල සෙට්ටිකුලම්, ග්‍රාමීය ආයුර්වේද රෝහල ඉරට්ට පෙරියකුලම්, ආයුර්වේද මධ්‍යම බෙහෙත්ශාලාව මඩුකන්ද, ආයුර්වේද මධ්‍යම බෙහෙත්ශාලාව වවුනියා නගරය. මුලතිව් දිස්ත්‍රික්කයේ දිස්ත්‍රික් ආයුර්වේද රෝහල මුලතිව්, ග්‍රාමීය ආයුර්වේද රෝහල යෝගපුරම්, ග්‍රාමීය ආයුර්වේද රෝහල මුල්ලියවලයි, ආයුර්වේද මධ්‍යම බෙහෙත්ශාලාව වැලියොය, ආයුර්වේද මධ්‍යම බෙහෙත්ශාලාව විශ්ව මඩුව. මන්නාරමේ දිස්ත්‍රික් ආයුර්වේද රෝහල මන්නාරම, ග්‍රාමීය ආයුර්වේද රෝහල තලුප්පඩු, ග්‍රාමීය ආයුර්වේද රෝහල පෙරියමඩු, ග්‍රාමීය ආයුර්වේද රෝහල පේසලයි සහ ආයුර්වේද මධ්‍යම බෙහෙත්ශාලාව මඩු කියන තැන්වල තමයි මේවා පිටලා තියෙන්නේ. ආ දෙක එතුම අහනවා මේ මේ එක් එක් ආයතනවල තිබෙන ආයුර්වේද වෛද්‍යලධාරී පුරප්පාඩු හෝ අතිරික්ත සංඛ්‍යාව. කරු කතානායකතුමනි, වවුනියාවේ ආයුර්වේද මූලික රෝහල වවුනියාව අනුමත වෛද්‍යවරු 10යි, දැන්ට 9ක් ඉන්නවා, පුරප්පාඩු 1යි. නැදුන්කණි ග්‍රාමීය ආයුර්වේද රෝහලේ අනුමත සංඛ්‍යාව 1යි, දැන්ට එක්කෙනෙක් ඉන්නවා, පුරප්පාඩු නැහැ. ග්‍රාමීය ආයුර්වේද රෝහල වෙඩිකුලම් අනුමත සංඛ්‍යාව 2යි, දැන්ට සිටින සංඛ්‍යාව 1යි, පුරප්පාඩු 1යි. ඊට අමතරව ඉරට්ට පෙරියකුලම් මඩුකන්ද සහ වවුනියා නගරයේ තිබෙන ආයුර්වේද රෝහල් හෝ මධ්‍යම බෙහෙත්ශාලාවල පුරප්පාඩු කිසිවක් නැහැ, අදාළ කරන අනුමත වෛද්‍යවරු සංඛ්‍යාව ඉන්නවා. මුලතිව් දිස්ත්‍රික්කයේ ඒ අනුව වවුනියාව දිස්ත්‍රික්කයේ සමස්ත ආයුර්වේද වෛද්‍යලධාරීන් 17ක් අනුමත වෙලා තිබෙනවා, 15 දිනක් සේවය කරනවා. මුලතිව් දිස්ත්‍රික්කයේ මුලතිව්, යෝගපුරම්, වැලියොය, විසුවමඩු කියන ආයුර්වේද රෝහල් සහ බෙහෙත්ශාලා 4ෙම අනුමත සංඛ්‍යාව ඉන්නවා. ඊට අමතරව ග්‍රාමීය ආයුර්වේද රෝහල මුල්ලියවලයි කියන රෝහලේ අනුමත සංඛ්‍යාව 1යි, වෛද්‍යවරු දෙන්නෙක් සේවය කරන අතිරික්ත එක්කෙනයි. ඒ අනුව මුලතිව් දිස්ත්‍රික්කයේ අනුමත සංඛ්‍යාව 9යි, 10 දිනක් දැන්ට සේවය කරනවා. අතිරික් මේ පුරප්පාඩුවේ අතිරික්තයක් තිබෙන්නේ. මන්නාරම් දිස්ත්‍රික්කයේ දිස්ත්‍රික් ආයුර්වේද රෝහල මන්නාරමේ අනුමත වෛද්‍යවරු 5යි, 6 දිනක් ඉන්නවා, එක්කෙනෙක් අතිරික්තයි. ග්‍රාමීය ආයුර්වේද රෝහල තලුප්පඩු අනුමත 2යි, ඉන්න එක්කෙනයි, පුරප්පාඩු 1යි. ඊට අමතරව පෙරියමඩු, පේසලයි සහ මඩු කියන ආයුර්වේද රෝහලේ සහ මධ්‍යම බෙහෙත්ශාලාවේ අනුමත වෛද්‍යවරු සංඛ්‍යාව ලෙසම ඉන්නවා. ඒ අනුව මන්නාරම් දිස්ත්‍රික්කයේ හැටියට ගත්තොත් අනුමත වෛද්‍යවරු සංඛ්‍යාව 11යි, දැන්ට 11 දෙනෙක් සේවය කරනවා. එතුමගේ ප්‍රශ්නේ ඊළඟ කොටස 3. වවුනියාව, මුලතිව් සහ මන්නාරම් දිස්ත්‍රික්ක 3හි ආයුර්වේද වෛද්‍යලධාරී පුරප්පාඩු ප්‍රමාණය සමස්තයක් ලෙස සලකා බැලීමේදී නව ආයුර්වේද වෛද්‍යලධාරීන් බඳවා ගැනීමත් සමගම මේ වන විට ඒ පුරප්පාඩු සම්පූර්ණ කරලා තිබෙනවා. 4. 2025 නොවැම්බර් 3 දිනැතිව අපි ගරු මන්ත්‍රීතුමා ආයුර්වේද වෛද්‍යලධාරීන් 303කට අලුතෙන් පත්වීම ලබා දුන්නා. මෙයින් 41ක් උතුරට අනුයුක්ත කරලා තියෙන උතුරු පළාතට, ඒ 41 පළාත් සභාවට 36ක් හැටියටත්, රේකිය අමාත්‍යංශ රෝහල් වලට 5ක් හැටියටත් තමයි අනුයුක්ත කරලා තිබෙන්නේ. ඒ අනුව මේ ඉතිරි, ඒ කියන්නේ ඇත්තටම ගත්තොත් අපි ඒ පුරප්පාඩු වලට උතුර ලබා දීලා තිබෙනවා. 5. නව පත්වීම් ලබා දීමත් සමග ආයුර්වේද වෛද්‍ය වෘත්තිය වෘත්තික ව්‍යාප්තිය විධිමත් වී ඇත. ආ කොටස පෙන්වනකි.
ගරු මන්ත්‍රීතුමා.
நன்றி அமைச்சர் அவர்களே. சுதேச மருத்துவத்துறைக்கு இம்மாதம் தங்களால் வழங்கப்பட்ட 303 மருத்துவர் நியமனங்களுக்கு நன்றி தெரிவித்துக் கொள்கின்றேன். குறிப்பாக வடமாநிலத்துக்கான 36 மருத்துவ நியமன முன்மொழிவுகளில் 29 மருத்துவ முன்மொழிவுகள் வன்னி மாவட்டத்துக்கு கிடைத்துள்ளன. முல்லைத்தீவு, மன்னார் மாவட்டங்களில் நிலவிய பெரும்பாலான சுதேச மருத்துவர் வெற்றிடங்கள் தற்பொழுது நிரம்பியுள்ளன. வன்னி மாவட்டத்தை சார்பாக்கும் பாராளுமன்ற உறுப்பினர் என்ற வகையில் உங்களுக்கு நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். ஒரு குறைபாடுகளையும் தெரிவிக்கின்றேன். முல்லைத்தீவு மாவட்டத்துக்கான 5 சித்த மருத்துவ சேவை வழங்கும் மருத்துவமனைகளிலும் மொத்தம் அனுமதிக்கப்பட்ட ஆளணி 63. தற்போது இங்கு 35 பணி வெற்றிடங்கள் உள்ளன. கிட்டத்தட்ட 45 வீதமான ஊழியர் அணியுடனேயே முல்லைத்தீவு மாவட்ட சித்த மருத்துவ அலகுகள் பணிபுரிகின்றனர். இந்த தகவல்களை நாங்கள் உரிய வகையில் தான் எடுத்திருந்தோம். 2025 முதல் 8 மாதங்களிலும் சராசரியாக 1000 நோயாளிகளுக்கு மேல் மேற்படி மருத்துவமனைகளில் சிகிச்சை பெற்று செல்கின்றனர். இன்னும் அதிகமாக நோயாளிகளை உள்ளீர்த்து சேவை வழங்குவதில் உள்ள முதன்மையான மட்டுப்பாடு குறித்த மருத்துவமனைகளில் ஆளணி பற்றாக்குறைய எனது முதலாவது கேள்வி. சுதேச மருத்துவத்துறையில் தரமான மருத்துவ சேவை வழங்கலுக்கு மிகவும் இன்றியமையாத சுகாதார தொழிலாளர்கள், சுகாதார உதவியாளர்கள், சுகாதார தூய்மை பணியாளர்கள், மர்த்தனவியலாளர்கள் உள்ளிட்ட ஊழியர் வெற்றிடங்கள் வன்னி மாவட்டத்தில் மட்டுமல்ல இத்தேவை வடமாகாணம் முழுவதும் காணப்படுகின்றது. அம்மருத்துவ சேவை வழங்கலின் தரத்தை அதிகரிப்பதற்கு மேற்படி சேவை நிலையங்களில் உள்ள ஏனைய ஆளணி வெற்றிடங்களை 2026 ஆண்டு பகுதியளவிலேனும் நிரப்புவதற்கு வாய்ப்பு உள்ளதா?
ප්‍රසූති මන්ත්‍රීතුමා අත ඒ කියන්නේ කාලයක් තිස්සේ බඳවා ගැනීම සිදු නොකිරීම නිසා මේ ආයුර්වේද සිද්ධ යුනානි රෝහල් වල වෛද්‍ය මධ්‍යස්ථාන වල සමස්යක් වශයෙන් කාර්ය මණ්ඩලයේ හිඟයක් පැවතුණා. අපි ඒ පුරප්පාඩු සලකා බලමින් මම ඔබතුමාට කිව්වා අපි වෛද්‍ය ලදාරින් 304ක් බඳවා ගැනීමට අනුමැතිය ලබා ගත්තා. 303යි ආවේ. ඊළඟට දැන් අපි කඩිනමින්ම මේකට අවශ්‍ය කරන හෙදියන්, ඖෂධ සංයෝජකයන් ඒ වගේම අරක්කමියන්ගේ පවා හිඟයක් තිබෙනවා, සෞඛ්‍ය කාර්ය සහායකයන්ගේ හිඟයක් පවතිනවා. ඉතින් අපි අගමැති ලේකම්වරයාගේ ප්‍රධානත්වයෙන් තියෙන කමිටුවට මේවා යොමු කරලා තිබෙනවා. මම හිතනවා කඩනමින් ඒ ටිකත් බඳවා ගන්න පුළුවන්කම ලැබෙයි කියලා. ඒ නිසා මේ විශේෂයෙන්ම ආයුර්ද සිද්ධ යුනානි රෝහල් වල පවතින කාර්ය මණ්ඩල හිඟයට ගරු මන්ත්‍රීතුමා ඉතාම ඉක්මනට විසුමක් ලැබේවි.
ගරු මන්ත්‍රීතුමා. நன்றி அமைச்சர் அவர்களே. எனது இரண்டாவது கேள்வி, வடமாகாண எல்லைக்குள் 2025 6/20 பதிவின் அடிப்படையில் 119.77 ஏக்கர் மொத்த அளவை கொண்ட 9 மூலிகை தோட்டங்கள் காணப்படுகின்றன. யாழ்ப்பாணத்தில் 5.1 ஏக்கர் அளவில் 4 மூலிகை தோட்டங்களும், கிளிநொச்சியில் 100 ஏக்கர் அளவில் 1 மூலிகை தோட்டமும், வவுனியாவில் 7 ஏக்கர் அளவில் 3 மூலிகை தோட்டங்களும், முல்லைத்தீவில் 7.67 ஏக்கர் அளவில் 1 மூலிகை தோட்டமாக மொத்தம் 9 மூலிகை தோட்டங்கள் வடமாகாண எல்லைக்குள் காணப்படுகின்றன. மேற்படி மூலிகை தோட்டங்களின் ஊடாக வடமாகாணத்தின் 45% மூலிகை தேவை தீர்க்கப்படுவதாக வடமாகாண சுதேச மருத்துவ திணைக்களம் குறிப்பிடுகின்றது. இருப்பினும் முல்லைத்தீவில் உள்ள மூலிகை தோட்டம் தற்போது பராமரிப்பின்றி காடு பற்றி கால்நடைகள் நடமாடும் வகையில் காணப்படுகின்றது. இதைப்போல பெரும்பாலான ஏனைய மூலிகை தோட்டங்களிலும் முழுமையான விளைச்சலை பெற இயலாதுள்ளது. இதற்கான மூல காரணம் மேற்படி மூலிகை தோட்டங்களை பராமரிப்பதற்கான ஆளணி பற்றாக்குறை. தயவு செய்து வடமாகாண சுதேச மருத்துவத்துறையில் தற்போதுள்ள ஏற்றுக்கொள்ளப்பட்ட ஆளணிக்கு அமைவாக மருத்துவமனைகளில் உள்ள சிற்றூழியர்களின் வெற்றிடம் பெருமளவில் காணப்படும்.
மந்திரித்துமா பிரச்சனை கேட்டுக்கிறேன். கரு மந்திரித்துமா
இன்னும் 20 செகண்ட். தோட்டங்களை பராமரிப்பதற்கான ஊழியர் நியமனங்களையோ அல்லது மருத்துவமனைகளுடன் இணைந்திருக்கும் மூலிகை தோட்டங்களை பராமரிக்கும் வகையில் சுதேச மருத்துவமனைகளுக்கான சிற்றூழியர் நியமனங்களையோ வழங்கினால் அவ்வகையான நியமனங்கள் சுதேச மருத்துவ சேவை வழங்கலின் தர மேம்பாட்டுக்கு வலு சேர்ப்பதோடு மூலிகை தோட்டங்களையும் வினைத்திறனாக பராமரிக்க இயலும். மேற்படி சூழ்நிலை மேம்பாட்டுக்கான வாய்ப்புகள் 2026 மேற்கொள்ளப்படுமா என்று கேட்பதோடு, கௌரவ சுகாதார அமைச்சர் அவர்களே, எனக்கு உங்களை நல்லாக பிடிக்கும். காரணம் என்னென்றால், நிச்சயமாக நீங்கள் உங்களுடைய வேலைகளை ஒழுங்காக செய்து வர எனது மனதுக்கு உட்பட்ட அளவில் உண்மையிலேயே நான் உங்களை அமைச்சரவையில் 2வது இடத்தில் வைத்திருக்கின்றேன். மிக திறமையான சேவை வழங்கலின் காரணமாக இதையும் செய்வீர்கள் என எதிர்பார்க்கின்றேன்.
வந்துட்டு மணி அத்தனமா மே லங்காவே ආයුර්වේද ශාස්ත්‍රයේ තිබෙන එක බරපතල ප්‍රශ්නයක් තමයි මේ ඖෂධ නිෂ්පාදනය සඳහා අවශ්‍ය කරන අමුද්‍රව්‍යවල හිඟය. දැන් පෞගිය කාලෙදී වැඩිපුරම අවධානය යොමු වෙලා තිබුණේ අමුද්‍රව්‍ය ආනයනය කිරීමට මිසක් දේශීය නිෂ්පාදනය කිරීමට නොවේ. පෞද්ගලික අංශයත් එතරම් වැඩි පෙළඹමකින් නැඹුරුතාවයකින් ඖෂධ නිෂ්පාදනයට යොමු වෙන්නේ නැහැ ලංකාව ඇතුළේ. ඒ නිසා අපේ ආයුර්වේද සිද්ධ යුනානී රෝහල් ආශ්‍රිතව ඖෂධ නිෂ්පාදනාගාර වැඩි දියුණු කිරීමත්, ඒකට අවශ්‍ය කරන සේවක කාර්ය මණ්ඩලය බඳවා ගැනීමත්, උපකරණ ලබා දීමත් රජය කටයුතු කරනවා. උදාහරණයක් ඇටියට හයිතඩි ශික්ෂණ රෝහල ආශ්‍රිතව හදලා තිබෙන ඖෂධ නිෂ්පාදනාගාරය නිෂ්පාදනාගාරයේ ගොඩනැගිල්ල හොඳට තිබෙනවා. නමුත් උපකරණවල හිඟයක් පවතිනවා. අපි ඊළඟ අයවැයනුත් මුදල් වෙන් කරනවා උපකරණ ටික ලබා දෙන්නට. ඒ ඊළඟ එක තමයි ඔසුයන් සම්බන්ධ කතාව. අපි මේ අයවැයනුත් යම් ප්‍රමාණයක් මුදල් වෙන් කළා. ඒවැය තිබෙන යම් පහසුකම් ප්‍රමාණයක් වැඩි දියුණු කරා. මේවර 2026 අයවැයනුත් අපි ඔසුයන් සංවර්ධනය සඳහා මුදල් වෙන් කළා තියෙනවා මන්ත්‍රීතුම. අපේ බලාපොරොත්තුව තිබෙන්නේ අපිට මේ තිබෙන ඔසුයන් භාවිතා කරලා ඖෂධ අමුද්‍රව්‍ය නිෂ්පාදනය ඉහළ නංවීමට. ඒකට දැන් මේ අලුත් වැඩියා කටයුතු දෙව වගේම ඊළඟ අවුරුද්දෙනොත් අපිට පුළුවන්කම ලැබෙවි ඉතිරි ටික සම්පූර්ණ කරගන්න. ඒ අනුව අපි උතුරු පළාතෙත් නැගෙනහිරත් තිබෙන මේ ඔසුයන් සහ ඖෂධ නිෂ්පාදනාගාර පිළිබඳව වැඩි අවධානයක් යොමු කරනවා.
ප්‍රසංග පහ ගරු චානක මාදුගඩ මහතා අග්‍රාමාත්‍යතුමිය සහ අධ්‍යාපන උසස් අධ්‍යාපන සහ වෘත්ති අධ්‍යාපන අමාත්‍යතුමිය ඇසීමට.
ගරු කථානායකතුමනි, මම ප්‍රශ්නය අහනවා.
ගරු කථානායකතුමනි, සති දෙකක කාලයක්.
දෙවෙනි වටේ ප්‍රශ්න අංක 2 ගරු සුරංග රත්නායක මහතා අග්‍රාමාත්‍යතුමිය සහ අධ්‍යාපන උසස් අධ්‍යාපන සහ වෘත්ති අධ්‍යාපන අමාත්‍යතුමිය ඇසීමට.
කථානායකතුමනි, සුරංග රත්නායක මන්ත්‍රීතුමා වෙනුවෙන් අග්‍රාමාත්‍යතුමිය සහ අධ්‍යාපන උසස් අධ්‍යාපන සහ වෘත්ති අධ්‍යාපන අමාත්‍යතුමියකින් අහනවා.
ගරු අග්‍රාමාත්‍ය.
ගරු කථානායකතුමනි, පිළිතුර සභාගත කර.
ප්‍රශ්න අංක 3 ගරු මහාචාර්ය එල්.එම්. අබේවික්‍රම මහතා කෘෂිකර්ම පස්සම්පත් ඉඩම් සහ වාරි මාර්ග අමාත්‍යතුමියකින් ඇසීමට.
ගරු කථානායකතුමනි, ඒ ප්‍රශ්නේ මම අහනවා.
ගරු අමාත්‍යතුමා.
ගරු කථානායකතුමනි, මම පිළිතුරු සභාගත කරනවා.
පාර්ලිමේන්තු ස්ථාවර 27(2) යටතේ ප්‍රශ්න ගරු වෛද්‍ය රාමනාදන අර්ජුන මහතා. ඔබතුමා පොයින්ට් එක ගරු මන්ත්‍රීතුමා.
මේ ප්‍රශ්නේ එමු කරා. දැන් මේ ආණ්ඩුවත් යන්නේ ඒ විදිහට. ඒ නිසා ඔබතුමාගේ මාර්ගපදේශයක් අපි ඉල්ලනවා. අපි ප්‍රශ්නේ දුන්නම ඉතාල පිළිවෙලකට මේ සභා මන්ත්‍රීවරුන්ගේ ප්‍රශ්න අහන එක අපි ඒක බාධා කරන්නේ නැහැ. ඒක මන්ත්‍රීවරුන්ගේ අයිතිවාසිකම. නමුත් පිළිවෙලක් තිබුණා අපි නලින්ද දිස්ස මහත්තයා දන්නවා.
ගරු මන්ත්‍රීතුමා
මන්ත්‍රීවරු ප්‍රශ්න දුන්නම ඒ පිළිවෙලට තමයි යමු. දැන් ඒක වෙන්නේ නැහැ. ඒක වෙන්නේ නැතුව අර ප්‍රශ්න තෝරන ආණ්ඩුවට වදින්නේ මොකද්ද නැද්ද කියලා ඒක ගමනි පාර්ලිමේන්තුවේ සිද්ධ වුණේ. දැන් යා විශ්වාම කියලා ඉන්නේ සභානායක කාර්යාලේ.
ගරු මන්ත්‍රීතුමා, බොහොමද ස්තුතියි. පාර්ලිමේන්තු ස්ථාවර නියෝග 27(2) යටතේ ප්‍රශ්න ගරු වෛද්‍ය රාමනාදන අර්ජුන මහතා.
வணக்கம் அனைவருக்கும் காலை வணக்கங்கள். பாராளுமன்ற நிலையில் கட்டளை சட்டம் பிரிவு 27(2)க்கு அமைவாக எழுப்பப்படும் வினாக்கள். கௌரவ சுகாதாரத்துறை அமைச்சர் மதிப்புக்கும் அன்புக்கும் உரிய நலிந்த ஜெயதீஸ் அவர்களே, பாராளுமன்ற நிலையியல் கட்டளை சட்டம் 27(2)க்கு அமைவாக பாராளுமன்றத்தை பிரதிநிதித்துவப்படுத்துகின்ற கட்சியின் தலைவர் என்ற அடிப்படையில் முன்வைக்கப்படும் சுகாதார அமைச்சரிடம் கேட்கக்கூடிய வினாக்கள். சிறுபான்மை இனத்தின் அடக்கி ஒடுக்கப்பட்ட மக்களின் கடைசி குரல் என்னும் அடிப்படையில் தமிழ் முஸ்லீம் மக்கள் செறிந்து வாழுகின்ற பிரதேசங்களில் இருக்கும் ஆதார வைத்தியசாலைகள் தொடர்பானது. கடந்த தினங்களில் ஜனாதிபதி அவர்களால் மற்றும் புத்தளத்தைச் சேர்ந்த பாராளுமன்ற உறுப்பினர் ஒருவராலும் மக்களுக்கு தெரியப்படுத்தப்படுகின்ற புத்தள ஆதார வைத்தியசாலை தொடர்பாக பொறுப்புமிக்க மதிப்புமிக்க அரசாங்கத்தின் அமைச்சர் என்ற வகையில் உங்களிடமிருந்து உண்மையான பதில்களை எதிர்பார்க்கிறேன். முதலாவது கேள்வி, மொத்தமாக 11 கேள்வி இருக்கிறது. முதலாவது கேள்வி, புத்தள மாவட்டம் மற்றும் அதனை நேரடியாக இணைக்கும் மாவட்டங்களில் உள்ள ஆதார வைத்தியசாலைகள் எவை? இரண்டாவது கேள்வி, புத்தளம் ஆதார வைத்தியசாலை தற்போது எந்த பிரிவாக வகுக்கப்படுகிறது? டைப் பி ஆ, டைப் ஏ ஆ? மூன்றாவது அதே டைப் ஏ ஆக தரம் உயர்த்தப்பட்டிருந்தால் அவ்வாறு தரம் உயர்த்தப்பட்ட திகதி மற்றும் அதற்குரிய அமைச்சரவை பத்திரம் மற்றும் கசட் பத்திரத்தின் விவரங்களை தர முடியுமா? அது மூன்றாவது கேள்வி. நாலாவது கேள்வி, புத்தளம் ஆதார வைத்தியசாலைக்கு நிரந்தரமான நிர்வாக அதிகாரி ஒருவர் இருக்கிறாரா? அவருடைய பெயர் என்ன? பெர்மனன்ட் எம்எஸ் இருக்கிறாரா என்று தான் கேட்கிறேன். ஐந்தாவது கேள்வி, புத்தள வைத்தியசாலைக்கு நிரந்தர அக்கவுண்டன்ட் இருக்கிறாரா? அவருடைய பெயர் என்ன? அது ஐந்தாவது கேள்வி. ஆறாவது கேள்வி, புத்தள வைத்தியசாலையில் இருக்கும் வைத்தியர்கள் பற்றாக்குறை எவ்வளவு? அது ஆறாவது கேள்வி. ஏழாவது கேள்வி, புத்தள வைத்தியசாலை கடைசியாக எப்போது கார்டு ரிவிஷன் செய்யப்பட்டது? அதன் பின்பு செய்யப்படாமைக்கான காரணம் என்ன? அது ஏழாவது கேள்வி. எட்டாவது கேள்வி, புத்தள வைத்தியசாலையை மாவட்ட பொது வைத்தியசாலையாக தரம் உயர்த்துவதாக ஜனாதிபதியால் வாக்குறுதி வழங்கப்பட்டதாக அறிகிறேன். அந்த வாக்குறுதி உண்மையாக இருந்தால் சுகாதார அமைச்சின் திட்டமிடல் பிரிவால் வெளியிடப்பட்ட கார்ட நோம்ஸ் அடிப்படையில் மாவட்ட பொது வைத்தியசாலையாக மாற்றுவதற்கு தனித்தனியே எத்தனை மேலதிக வைத்தியர்கள் வேண்டும், எத்தனை மேலதிக தாதியர்கள் வேண்டும், எத்தனை மேலதிக சிற்றூழியர்கள் வேண்டும்? இதுல கவனிக்க வேண்டியது கார்ட நோம்ஸ் அடிப்படையில் மட்டும் பதில் தரவும். அதாவது வந்து சுகாதார அமைச்சினுடைய பிளானிங் டிபார்ட்மெண்டால கார்ட நோம்ஸ் தரப்பட்டிருக்கு, அதன் அடிப்படையில் மட்டும் பதில தரவும். ஒன்பதாவது, இலங்கையிலிருந்து வைத்தியர்களும் விசேட வைத்தியர்களும் தினமும் வெளியேறிக் கொண்டிருக்கும் இந்த நிலைமையில் தங்களால் இந்த ஆளணியை எவ்வாறு நிரப்ப முடியும், எப்போது நிரப்ப முடியும்? பத்தாவது கேள்வி, ஆதார வைத்தியசாலை ஒன்றினை மாவட்ட பொது வைத்தியசாலையாக மாற்றுவதற்கு எந்த ஆளணி வளமும் இல்லாத இந்த நிலையில் வெறுமனே பெயர் பலகை மாற்றினால் போதும் என்று உங்களுடைய பாராளுமன்ற உறுப்பினர் ஒருவர் கேட்கிறார். தயவு செய்து அவருக்கும் அவர் சார்ந்த புத்தளை சேர்ந்த மக்களுக்கும் உண்மை நிலையை சொல்லுவீர்களா? இது பத்தாவது கேள்வி. பதினோராவது கேள்வி, இறுதியாக அவ்வாறு தங்களால் கார்டு ரிவிஷன் செய்யப்பட்டு வைத்தியசாலை மாற்றப்படுமாக இருந்தால் அதற்கு மனமார்ந்த வாழ்த்துக்களை தெரிவித்துக் கொண்டு சரியாக எப்போது சரியான விதத்தில் இந்த நடவடிக்கை நடைபெறும் என்ற திகதியை குறிப்பிட முடியுமா? பொறுப்புமிக்க அமைச்சர் என்ற அடிப்படையில் இவற்றுக்கான பதில்களை வெகு விரைவில் வழங்குவீர்கள் என்ற நம்பிக்கையில் தமிழ் மக்களின் யாழ் மாவட்ட பிரதிநிதி வைத்தியர் இனா அர்ச்சுனா.
புத்தளை பிரச்சனை முக்கது அன்றைத்து வாரிகள் அதாய் எத்துமான பிரச்சனைய பழனி கோட்ஸ் புத்தளை சிக்கேட்ட ரிஜம சம்பந்தவன மூலிக ரோஹால் ஏ காண்டே ரோஹால் எக்காய் புத்தளம் பி காண்டே ரோஹால் துணாய் ஆனமடுவ கால்பிட்டிய சக மாறவில்ல தேவையின் பிரச்சனைய புத்தளம மூலிக ரோஹால் ஏ காண்டே மூலிக ரோஹலா துங்கினி கோட்ஸ் புத்தளம ரோஹல ஏ காண்டிட் உசஸ்கர் அத்தே திதாஸ் பஹாய் பஹாய் எக்கொலஹ தினத்தி பொது சக்ரலேக லிபி அங்க தெக்க ஹெட்ட எக்க அலைரக் திதாஸ் பஹா அனுவய ஏ அப்பி அமுனு தக்கலா திபெனவா மந்திரிமாட்டேக்கு பலாகன்னு புலுவா இலங்கட்டமே புத்தளம் திஸ்ட்ரிக் ரோஹலே மங்கிதான் மேகே கரு கதாநாயகத்துமணி பரிவர்த்தனை தோஷா கிளாத்தி பெண்ணே மட எவ்வளத்தி என்ன பரிபாலன தாரிக்கு இன்னவது கீனேக்க நமக்கு எத்தும் அதாஸ்கர் அண்ணே எம்எஸ் கேனையே பரிபாலனதாரி கிண்ணவா ஸ்திரவ நமுத் அப்படின்னு வைத்திய அதிகாரி வேட பாலன கணக்கு தமா இன்னி ரைட் இல்லகட்ட பஹா ஸ்திர கணக்காதிகாரி கிண்ணவது ஓ சாரி ஸ்திர கணக்காதிகாரி வரைய நெஹே புத்தள பிராதேசிய சௌக்கிய சேவா காரியாலய கணக்காதிகாரி துமியவன என்பிசி ஜயசேன மகாத்மிய விசி ராஜகாரி ஆவரணை கொண்டு லபனவா புத்தம் ரோஹாலே வைத்தியருங்கி ஹிங்கே கொப்பமனது மூலிக ரோஹாலா ஏனிசா தண்ட அனுமத சங்கியா அனுபாய் தண்ட இன்னி அசூத்துனாய் அனு புறப்பாடு தொலஹாக் பாவத்தினவா ஹத்த புத்தளம் ரோஹாலே அவசன் வரட்ட காரியமண்டல சங்சோதனையாக சிதுக்கலாத்தே திதாஸ் தாஹத்த வருஷே இது புத்தளம் ரோஹாலி திராக்கணும் சமஸ்த ரோஹால் பத்தத்திலே ஹிமத்தமாய் கலி திதாஸ் விசியாத்திர விசிபா வர்ஷன் அதாலவ சௌக்கியாஷே சியலு காரியமண்டல சமாலோச்சனையாக மேலும் சிதுகர்மின் பாவத்தினவா அட்டவணி கோட்டசட்டு அங்க எக்க தஹாட்டி ஐதாக் திதாஸ் விஸ்ஸ சஹா திதாஸ் விஸ்ஸ துணாய் திஹ தினத்தி பொது சக்லேக பரிதி டிஸ்ட்ரிக் மகாரோஹலக பெவத்தியுது பாசுகம் அணுவ காரியமண்டல பிரதிபானே கண் காரிய நோம்ஸ் அனுகமனே கருமின் அவசிய காரியமண்டல கண்ணே கரணும் துமஹான்னு மேமே ஜனபத்துமா பொருந்துவாக்தீல தீனவா ஏனோ அப்படி காரியமண்டல வடிக்கான சலசும் கால் இன்னொரு கீழே අපේ සෞඛ්‍ය අමාත්‍යාංශය 2020 නිකුත් කරපු චක්‍රයකින් AA කියන්නේ ජාතික රෝහලක ඉඳලා අපිට PMCU එක දක්වා අවශ්‍ය කරන කාර්ය මණ්ඩලය සම්බන්ධයෙන් නිශ්චිතව දක්වලා තියෙනවා. නවවෙනි කොටස විශේෂඥ වෛද්‍යවරුන්ගේ හිඟය ගැන අහන්නේ නැවත පුරවන්න පුළුවන්ද?
කිය කොහොමද කියලා අපේ කාඩ නෝම්ස් වෙනවට කාඩ නෝම්ස් ගන්නවානේ කාඩ නෝම්ස් වෙනවට කොච්චරද ඕනේ කියලාද මාලා තියෙනවා.
මම කියන්නම් නවවෙනි කොටස වෛද්‍ය වෘත්තිකයන් විදේශගත වුවද අකණ්ඩව බඳවා ගැනීම හා පුහුණු කිරීම සිදු කර පුරප්පාඩු සම්පූර්ණ කරන අතරම දැනට පවත්නා මානව සම්පත කළමනාකරණය මගින් සෞඛ්‍ය සේවාව අකණ්ඩව හා විධිමත්ව පවත්වාගෙන යාම සිදු කරන ලබනවා. තවද වෛද්‍ය නිලධාරීන්ගේ හිඟයක් ඇතිවීම වැළැක්වීමේ අරමුණින් අපි සියලු වෛද්‍ය නිලධාරීන්ගේ වෛද්‍යවරුන්ගේ විශ්‍රාමයාමේ වයස අවුරුදු 63 දක්වා දීර්ඝ කළා. තවද විශේෂඥ වෛද්‍යහිගේ මගහරවා ගැනීම සඳහා දැන්ට විදේශ පුහුණු ලබන විශේෂඥ වෛද්‍ය නිලධාරීන්ගේ පුහුණු අවසන් වීමෙන් පසු පුරප්පාඩු පවතින රෝහලට අනුයුක්ත කරනවා සමහර බෝඩ් සර්ටිෆිකේෂන් එකට ඉස්සෙල්ලා වුණත්. 10 එතු මහන්නේ මේ කාර්ය මණ්ඩල හිඟයක් පවතිද්දී නාම්පුවරව පවුණක් වෙනස් කරගේ නාම්පුවර වෙනස් කරේ නෑ 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 ඒක මම කරන්නේ නැති බව තුමා දන්නවා. කුමන කාණ්ඩයකට අයත් රෝහලක් වුවද ඊට ඉහළ කාණ්ඩයකට අප්ග්‍රේඩ් කිරීමේදී අදාළ නිර්ණායක ඒ කියන මම කලින් කතා කරපු චක්‍රයක අනුව තමයි අපි ඒ කටයුතු සිදු කරන්නේ. අවසාන කොටස දැන්ට ඒ ශ්‍රේණියේ මූලික රෝහලක් වන පුත්තලම රෝහල එම කාණ්ඩයේ පැවතු සේවා හා පහසුකම් මෙන්ම කාර්ය මණ්ඩලය සම්පූර්ණ කිරීමෙන් පසුව එම රෝහල උත්ශ්‍රේණිගත අප්ඩේට් කිරීමට සලකා බලන ලැබේ. මේ සමස්යක් හැටියට ගරු මන්ත්‍රීතුමා පුත්තලම මූලික රෝහල A දිස්ත්‍රික් මහරෝහලක් බවට උසස් කළ යුතු බවට අදහසක් අපිට පවතුනවා. එකක් තමයි අපේ රටේ තිබෙන සියලු දිස්ත්‍රික් වලින් ගත්තොත් ඒ දිස්ත්‍රික්කයේ තිබෙන ප්‍රධාන නගරයේ දිස්ත්‍රික් මහරෝහලක් නැති එකම දිස්ත්‍රික්කය පුත්තලම. ඒ වගේමයි පුත්තලම දිස්ත්‍රික්කයේ ජනගහන ව්‍යාප්තිය ඒ තිබෙන අනිත් පැත්තෙන් වෙන දිස්ත්‍රික්ක වල ජනතාව පැමිණීම ආදී සියලු කාරණා සලකා බැලුවට පස්සේ ඒ දිස්ත්‍රික් මහරෝහලක් බවට උසස් කිරීම සඳහා වන පොසිටිව් සාධක ඕනතරම් තිබෙනවා. ඒ වගේම දැන් අපි සෞඛ්‍ය අමාත්‍යාංශයේ මේ වන විට අවසන් අදියරේ පවතින්නේ අපේ ජාතික සෞඛ්‍ය ප්‍රතිපත්තිය කෙටුම්පත් කිරීම. ඒකට සමාන්තරව අපි ස්ට්‍රැටජික් මාස්ටර් ප්ලෑන් එක හදනවා. දැනට නිකම්ම දලදාස් කර ඔබතුමාට කියන්නම් දැනට පවතින ඒ ශ්‍රේණියේ මූලික රෝහල් 4ක් දිස්ත්‍රික් මහරෝහල් දක්වා උසස් කිරීමේ යෝජනාවක් අපි අතර පවතිනවා. මම ඉතින් ඒ ටික මොකද්ද කියන එක ලේදරව් කරන්න යන්නේ නැහැ. හැබැයි මතක තියාගන්න කිසිම රෝහලක බෝඩ් එක පමණක් අප්ග්‍රේඩ් කරන්නේ නැහැ අවශ්‍ය කරන පහසුකම් ප්‍රමාණිකූලව ලබා දීමකින් තොරව. එක අවශ්‍ය කරන ගොඩනැගිලි පහසුකම් ලබා දෙනවා. ඒ වගේම අවශ්‍ය කරන මානව සම්පත ප්‍රමාණිකූලව ලබා දෙනවා. මොකද දිස්ත්‍රික් කියන්නේ දිස්ත්‍රික් මහ රෝහලක් සහ ඒ ශ්‍රේණියේ මූලික රෝහලක් අතර පරතරය විශාලයි. ඒක ඒ සහ B මූලික රෝහල අතරට වඩා DGH එකක් කරනවා නම් ඒකට ලොකු සම්පත් ප්‍රමාණයක් ඕනේ. මම පිළිගන්නවා පුත්තලම මූලික රෝහල A තවමත් මූලික රෝහලක තත්ත්වයක අවශ්‍ය කරන පහසුකම් ටිකවත් සර්ව සම්පූර්ණ වෙලා නැහැ. එහෙනම් අපි ඊළඟ අවුරුද්දේදී අපි දැනට ගත්තොත් සමස්තයක් හැටියට බිලියන 31ක් මූලික රෝහල 82ක දියුණු කිරීම සඳහා යොදවලා තිබෙනවා. මේක තින් දැනට පළාත් සභාව යටතේ. ඒතර මේ වැඩි අවධානයක් යොමු කරලා ඒකේ ඉදිකිරීම කටයුතු සිදු කරනවා. කාර්ය මණ්ඩලයේ වැඩිපුර ප්‍රමාණයක් ලබා දෙනවා. දැන් කාඩන් නෝම්ස් අප්ග්‍රේඩ් කරන නිසා ඒක ප්‍රශ්නකුත් වෙන්නේ නැහැ. ඒ අනුව මේ කඩිනම් කරනවා. මේ ඒ පුත්තලම් දිස්ත්‍රික්කයේ පමණක් නෙවෙයි රටේ ජනතාවගේ ඒ බලාපොරොත්තු ඉෂ්ට වේවි. නමුත් මට කියන්න කැමති මහ ජනතාවගේ ඊළඟට අපේ දේශපාලන නියෝජිතයන්ගේ සියලු ඉල්ලීමත් ඊට වඩා වැඩි වශයෙන් සෞඛ්‍ය අමාත්‍යාංශයේ ඊළඟ දස අවුරුදු සැලැස්මත් අනුකූලව තමයි මේ කටයුතු සිදු කරන්නේ. ඉතින් එනිසා ඔබතුමා මේ ප්‍රශ්නේ අහලා මේක තහවුරු කරගන්න තල්ලුවක් දීම ගැන මම ස්තුතියි.
කෙටි පැහැදිලි කිරීමක් කරගන්න පුළුවන් ගරු මන්ත්‍රීතුමා.
පුළුවන් ද කතානායකතුමා?
ඔව් කෙටි පැහැදිලි
කිරීමක්. මම තමිල සොට එනඩල් උම්මයාවේ මම ඒක සිංහල කියන්න ඕනේ. මේ ඇත්තටම ආණ්ඩුපක්ෂයෙන් ගිහිල්ලා කතා කරලා මොකද විසඳ ගන්න පුළුවන් ඇමති කෙනෙක් ඉන්නවා නම් මෙතුමා විතරයි. මම ඒක පේපර් වලත් දියලා තියෙනවා. ඇත්තටම මට සතුටුයි මේ වගේ ප්‍රකාශ මේ වගේ උත්තර දීපේකට. මට ඇත්තටම සතුටුයි. මේක අපිට ලොකුම ප්‍රශ්න දෙකක් තියෙනවා. එකක් අවිල්ලා MS නැති එකක්. මගේ යාළුවා ලසා තමයි ඉන්නේ. එතකොට ලසාව තියාගෙන ඔයගොල්ලෝ DGH කර්මා කියන්නේ හිතාගන්න බැරි වැඩක්. එකක් තමයි පර්මනන්ට් MS එකක් දෙන්න.
permanent MS එකක් දෙන්න කරනවා කරලා. ඊට පස්සේ accountant කෙනෙක් කොහමරි හොයලා අමතිතුමා accountant ඒක පුළුවන්ද? ඒක. අනික මට එක උත්තරයක් දෙන්න මේ වගේ දැන් මේ ඕගොල්ලෝ දාලා තියෙනවානේ මේකේ project කියලා මේක ඒකේ තියෙනවාද 2026 ඇතුලේ පුත්තලම් රෝඩට ජංගිසි ප්‍රමාණයක් යොදවලා. මම බැලුවා නෑ. ඒක ඇතුලේ නෑ. එතකොට අමතිතුමා 2020 සාමාන්‍ය කියන්නේ ඔයගොල්ලන්ට වෙන කොයි හරි සල්ලි ඉතුරු වුණොත් ඒ හොස්පිටල් එකට ඒක යොදා ගන්න කියලා තමයි ඉල්ලන්නේ මම මේක ස්ටඩි කරලා බලුවා මේක පුත්තලන් රෝ වලට වෙන් කරලා නැහැ ඒ නිසා 2020 බැරි වුණොත් 27වත් ලොකු ප්‍රමාණයක ඒකට යවන්න ඒක අනිවාර්යෙන් කරන්න දේ යුතුය
ගරු අමාත්‍යතුමා
මන්ත්‍රීතුමා ඔතන අපි අතරම සදාහන් කරලා තිබෙන්නේ රේකී අමාත්‍යංශරාජ් රෝහල් සහ විශේෂ ව්‍යාපෘති හැටියට උදාහරණයක් හැටියට චීන මූල්‍ය ආධාර මත අපි හදන රෝහල් 13ක් තිබෙනවා. එතන තිබෙන්නේ පළාත් සභාවට අදී ප්‍රාදේශීය රෝහල්. කල්පිටිය, මීරගම වගේ තැන් දෙයක් තමයි අපිට දැන් විවෘත කරන්න තව ඉතුරුලා තිබෙන්නේ. ඊට අමතරව පළාත් සභාවට ආйти මූලික රෝහල්. අතන මූලික රෝහල් වැඩිම ප්‍රමාණය ආйти පළාත් සභාවටනේ. ඒ මූලික රෝහල් සඳහා තමයි ජනාධිපතිතුමා අයවැය කතාවෙදි කිව්වා මූලික රෝහල් 82 සංවර්ධනයේ සඳහා රුපියල් මිලියන 31000ක් වෙන් කරලා තිබ්බා කියලා වසර කීපයක් ඇතුළතදී. ඒ අනුව දැන් පළාත් සභා අමාත්‍යංශය විසින් ඒ පළාතට අවශ්‍ය කරන මුදල් ප්‍රමාණය වෙන් කරලා තිබෙනවා. මුදල් කොමිසම ඒ රෝහල් වලට අවශ්‍ය කරන මුදල් ප්‍රමාණය සාකච්ඡා කරමින් පවතිනවා. ඒ අනුව අනිවාර්ය වශයෙන්ම අපි ඒ මුදල් ටික ලබන අවුරුද්ද වෙන් කරනවා මූලික රෝහල් වලට. ඒකෙදි අර අපි අප්ග්‍රේඩ් කරන බලාපොරොත්තු වෙන රෝහල් කීපයට වැඩි ප්‍රමුඛතාවයක් ලබා දෙනවා.
ගරු
ගරු කතානායකතුමනි ඇමැත්තුමා මේ දැන් පොළොන්නරුවෙත් මේ ප්‍රශ්නෙම තියෙනවා මැදිරිගිරිය මූලික රෝහලක් විදිහට නම් කරලා තියෙනවා ඒ වගේම හිඟුරක් ගොඩක් මූලික රෝහලක් විදිහට නම් කරලා තියෙනවා අරණගම් වලත් තියෙනවා හැබැයි මැදිරිගිරිය විතරයි ගරු ඇමැත්තුමා මූලික රෝහලක ගුණාංග ටික තියෙන්නේ හිඟුරක් ගොඩක් අරණගම් වලත් මූලික රෝහලක් විදිහට කිසිම පහසුකමක් වෛද්‍යවරු නැහැ ඉතින් ඒ නිසා විශේෂයෙන්ම ඔබතුමාගේ අවධානයත් හිඟුරක් ගොඩට අරණගම් වලට අපිට ලබා දෙන්න කියලා මේ අවස්ථාවේ ඉල්ලීමක් කරනවා
ගරු ඇමැත්තුමා
ගරු කතානායකතුමනි මම මේක ඔබතුමාට කියන දෙයක් නෑ මම කවුරුත් මන්ත්‍රීවරු පිළිගන්නට ඕන අපේ රටේ රෝහල් උසස් කිරීමේදී අප්ග්‍රේඩ් කිරීමේදී එහෙමටම විද්‍යානුකූල පදනමකින්ම නෙවෙයි ඒවා සිද්ධ වෙලා තිබෙන්නේ අපි මූලික රෝහලක් B A හෝ දිස්ත්‍රික් මහ රෝහලක් බවට පත් කරනවා නම් අනිවාර්ය අවශ්‍යතාවය ඒකට අදාළ කරන විශේෂඥ වෛද්‍ය සේවාවන් අපට සැපිය හැකිද නොහැකිද ඒකට අපිට පහසුකම් පවතිනවාද අවශ්‍යතාවය කුමක්ද කියන එක තමයි ඒ කියන්නේ අර අපිට තමන්ගේ ආසනයේ මූලික රෝහලක් හදාගැනීමේ අවශ්‍යතාවය දේශපාලන අධිකාරියට පවතිනට පුළුවන් නමුත් රටේ ජාතික සැලැස්මට අනුව තමයි යකට සිදු වෙන්නේ කොහොමුණත් මේ මූලික රෝහල් 82කට අවශ්‍ය කරන පහසුකම් පියවරෙන් පියවර ලබා දෙනවා ඒක තමයි කරන්න පුළුවන්කම තියෙන්නේ නැත්නම් එකක්වත් අතාරින්න එක නෙමෙයි හැබැයි අපි මෙතනින් ඉස්සරහට ඒ අප්ග්‍රේඩ් කිරීමේදී නම් දැඩිව සැලකිලිමත් වෙනවා එකක් ජනගහන ව්‍යාප්තිය දෙක භූගෝලීය අවශ්‍යතාවය තුන අපේ ජාතික සැලැස්මට කොතරම් අනුකූලයිද කියන එක